ગ્રુપના સર્વે શ્રોતા મિત્રોને મોર્ડન ભટ્ટના નમસ્કાર. મિત્રો, આજે સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક ઝવેરચંદ મેઘાણી લિખિતમાં પ્રકરણ 13માં સેજગજી આપણે આજે આગળ વધીશું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાં તો સાહેબ સુરાપુરા સતી જતી અને જોગીની વાર્તા છે. તો ચાલો આજે આપણે માણીશું સેજગજી. તળ ઊંડા જળ છીંછરા કામન લંબે કેશ, નરપટાધર નીપજે આયો મરધર દેશ. ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે એવા, અને જ્યાં મૂછાળા મર્દો નીપજે છે એવી રણસળકતી છતાં રૂપાળી મરુભૂમિમાં ખેડગઢ ગામે એક ખેડૂત હતું, એક ગામડું હતું. ખેડગઢ ગામની પનિહારો હરમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે ઓહો, ઈશ્વરે આ ધણી ધણિયાની વચ્ચે કેવી લેણા દેણી લેખી છે. એ ધણી ધણિયાની તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવ જોબનવંતી ઠઠરાણી ખેડગઢ પરગણું, એ તો ગોહિલોના વડવા શ્રી સેજગજીની જાગીર હતી. વજો ડાભી શાખનો રજપૂત હતો, ડાભીનું એ એક જ ખોરડું હતું, બાકી ગામના તમામ રાજપૂતો રણા શાખાના હતા. રણા રાજપૂતોને આ એકનો એક ડાભી છાતીમાં સૂળની માફક ખટકતો, પણ રાજાજીનો એ માનીતો વજીર હતો, એની રિદ્ધિ સિદ્ધિ સૌને સાલતી, એનું સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતું નહીં. પનિયારીઓ આપસ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કંઈ ખબર જ નથી પડતી ભાઈ. એક દિવસ વજરના બહુ ભેંસ દોવા બેઠા છે, એની જોરાવર આંગળીઓની અંદર ધીંગા આંચળ રમી રહ્યા છે. ઘૂમટો તાણ્યો છે, કારણ સામે જેના સસરા અને ડાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે. તેવામાં સામે કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોદગ આવી પહોંચ્યો, પાસે કોઈ માણસ નહોતું. ચીસ પડે તો રાજપુરીની હાંસી થાય, ચાલી જાય તો સાપે હાથણી જેવી ભેંસને ફટકાવે, ને ચૂપચાપ બેસી રહે તો પોતે કાળનો ભક્ષ બને. વિચાર કરવામાં એટલો વખત ગયો, ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ ક્ષત્રિયાણી ન થડકી. એને સૂજ્યું એવું, પગ પાસે સાપ આવ્યો એટલે એને ફેણ બરાબર પોતાના પગ નીચે અનોઘા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ વળ્યું. ચૂપચાપ શાંતિથી બાઈએ ધોવાનું કામ પૂરું કર્યું. દરમિયાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઈ ગઈ હતી. ઉઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી, પછોડેના વાડામાં ઘા કરી, એ કોણી ઢગ ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ. સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો. સાંજ પડી, દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું, વજા, હું કહું તેમ કરીશ? બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો, ફરમાવો એટલી જ વાર, ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર. વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો, એની આંખમાં અંધારા આવ્યા. એનાથી બોલાઈ ગયું, કોનો? તારી ઠકરાણીનો. એનો એ જ કઠોર જવાબ વધુ સ્પષ્ટ સૂરે કાને અથડાયો. વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે બાપુ વિના કારણે કદુઈ આવું ન ફરમાવે, નક્કી કંઈક બન્યું છે. પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજી ને આતુરીએ વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પીયું જઈને મારા પરાક્રમની વાત કરું. એ આવ્યો. હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાયો કે તને અટાણથી જ રજા છે. રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી. એણે માત્ર એટલું જ સામું પૂછ્યું કે મારો વાંકશો? એ તો બાપુ જાણે. બાપુની આ આજ્ઞા છે? હા, બાપુની. એને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રજપૂતાણી સસરાજી પાસે ગઈ, પાલો પાથરીને પૂછ્યું, બાપુ, મારો કંઈ વાંક ગનો બેટા? સસરાએ જવાબ આપ્યો, તમારો કંઈ ગનો નથી થયો, પણ તમારે અને અમારે માગણું નહીં એટલે આમ બન્યું, બીજો કાંઈ ઉપાય નથી. સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળોકી સ્ત્રી કોઈ દી એના ધણીનો પ્રાણ લેશે. એ જ વખતે વેલડું જોડાયું. રજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું. રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોતું. એને તો હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવું છે. મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે. એના શત્રુ રણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને મારી દીકરી પાણી ભરે એ જ મારે એને. પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘેર ન ઘલાય. કારણ કોઈ નથી કહ્યું. અરે રે રણા ભાઈઓ, વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે. હો, કોઈક તો રાજપૂત બચ્ચો નીકળો, ઓલ્યો કોઢિયો બાયડી વિનાનો છે, એના ઘરમાં બેસે તારી દીકરી? મળદાના ઘરમાં પણ બેસે. ઉપર પ્રમાણે વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ. એ કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ વજા ડાભીને એ ખબર પડી. રણાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા. વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય? વજાને ક્યાંય જંપ વળતો નથી. ઘરની લક્ષ્મી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા. એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલ ગાવે નીકળી પડ્યો. વછેરો ઝાલ્યો રહ્યો નહીં, બહુ દૂર નીકળી ગયો. બપોરને વખતે વજાથી પાછા વળાય હું. તરસથી એનું ગોળું સુકાતું હતું. દોડતે ઘોડે એ ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી. વજે વિના ઓળખે કહ્યું, બાઈ જરા પાણી પાજો. ઠાકોર, હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ રહી ગયું છે. વજા એને ઓળખી, એ તો એ જ, આટલો બધો ફેરફાર, આ દશા. મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી, પરંતુ એ તો હવે પરસ્ત્રી, એની સાથે વાત પણ ન થાય. એણે ઘોડો હાંક્યો. ઠાકોર, જરા ઊભા રહેશો? શું બોલો, જલ્દી. તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો? ના, હું જાણું છું. શું? અહીં અંતરિયાળ ન કહેવાય, આજ રાતે મારે ઘેર આવશો? વિગતવાર કહીશ. તારે ઘેર? હવે? હા, એકવાર, ફરી નહીં કહું. ભલે આવીશ, એક પહોર વીતીએ. ગમે તે થયું, પણ એ વાત રાજા સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે, રોજ રાત્રિએ પાર્કે ઘેર જાય છે. તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું. પહોર વીત્યો, વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધાર પછોડે પોઢી અને પાછળ ચાલી નીકળ્યા. વજાએ શેરી બદલી, દરબાર પણ પાછા ચાલ્યા. વજો એ કોઢિયાના ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તરવાર અંધાર પછેડામાં છુપાવીને ખડકી પાસે ઉભા રહ્યા. વીતી ગયા દિવસોના એ ના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે. અતિથિ આવ્યા, પલંગ પર બેસાડ્યા, પછી પોતે પહેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી. જે થયું તે વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો. હવે આજ રાત તો જમાડાવીને ન જવા દઉં. શું બોલે છે? જો તો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે. એ મારો ધણી? એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ. ખીંટી પર તલવાર લટકતી હતી, તે ખેંચી સૂતેલા કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતી હાથે પ્રચંડ ભૈરવી સમી એ બહાર આવીને બોલી, બસ હવે કંઈ ભય છે? વજો થરથરી ઉઠ્યો. એ સમજી ગયો કે હું જો નાનાકાની કરીશ તો મારા પણ આ જ હાલહવાલ થવાના છે, અને ચીસ પાડી ને મારી આબરૂ હણવાની. એણે કહ્યું કે સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે, નાહી લે, પછી આપણે થાળ જમીએ. રજપૂતાણી નાવા બેઠી, એક લાગ જોઈ અને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો. વિશ્વાસઘાત કે? એમ બોલીને દોડી, પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો. દરમિયાન તો બાઈએ મોટો શોર બકોર મુચાવી મૂક્યો કે મારા ધણીને મારી નાખ્યો, મારી નાખ્યો, દોડો દોડો. રણાઓ ચોમેરથી દોડ્યા આવ્યા. બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું કે વજો મારી લાજ લૂંટવા આવેલો, એણે મારા ધણીને ગુડી નાખ્યો. મેં ચીસ પાડી એટલે ભાગ્યો. જુઓ આ પડી એની મોજડી. સાચો સાથ વજો ઉતાવળમાં ઉઘાડે પગે છૂટી નીકળ્યો હતો. રણાવોએ રડારોળ કરી મૂકી બાપુની પાસે રાવ પહોંચાડી બાપુએ મોં મલકાવીને જવાબ દીધો કે હું જાણું છું, વજો નિષ્કલંક છે. રણાવોએ કહ્યું હતું, હવે હદ થઈ બાપ, પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં. પ્રપંચ રચીને રણાવોએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કેણ મોકલ્યું કે આવો. ખેડગઢની ગાડી સોંપીએ રાઠોડ પોતાના 1200 સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝા આદરમાન દીધા. રણાવોએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા શિરામણ કરાવ્યા. દરબારને તેમજ વજા ડાબીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓએ ખૂબ દારૂ પાયો. પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રાણાઓ સહાય ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસીને નાસી છૂટ્યા. રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું થયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે. એ જ એને મન 14 ભુવનના રાજપાટ સમા દિશે છે. રસ્તામાં એક રાત્રિએ એને મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું, રે ભક્ત, ફિકર કરીશ નહીં. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ તું વસવાટ કરજે. રથચક્ર નિકસ પરે જે હિ ઠામ, મહીપાળ જહાં કી જે મુકામ. પાંચાળીના પગલામાંથી જ્યાં કંકુડા જર્યા હતા એ સૌરાષ્ટ્રની પાંચાળ ધરામાં રથ આવી પહોંચ્યો ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું. બાજુમાં જ શાપુર ગામ હતું. અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે ત્યાં. દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી. તપાસ કરતાં માલુમ પડ્યું એ સરહદ જૂનાગઢના રાની છે. પોતાના ગોહિલ જોદ્ધાઓને, રાણીને અને દીકરા દીકરીને ત્યાં જ રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂનાગઢમાં ગાદી ઉપર રા કવાટ રાજ કરતો હતો. આખા સૌરાષ્ટ્ર ઉપર એની આણ વર્તતી હતી. સેજકજી રાની રાજસભામાં ગયો. રા કવાટે એક ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કાં કોઈ રાજવી લાગે છે. પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની સમજ સંભળાવી. રાને તો આવા વીરની સદા જરૂર જ રહેતી. એણે સેજકજીને 12 ગામનો પટ્ટો લખી આપ્યો, પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા. સેજકજી રાની પાસે જૂનાગઢમાં જ રહેવા લાગ્યા. એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતા ગયા. કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી પહોંચી. એક દિવસ રાનો કુંવર ખેંગાર શિકાર કરવા નીકળ્યો છે. શિકારી કેટલા કેટલા ગાવ વાગે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગર અને તેના સાથીઓ જાડી જંગલો અને પહાડો વટાવતા આગે આગે નીકળી ગયા. કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવીને નાઠો. આગળ સસલો અને પાછળ કુંવરનું આખું શિકાળી મંડળ. પણ ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસથી ડુંગરમાળ ગજાવી રહ્યો છે. પશુપંખીએ શિકારીઓની ત્રાળો સાંભળીને કાંપી ઉઠ્યા છે. પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી. આમ આખી સવારી પાંચાળ ધરામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોના પડાવની અંદર સસલો પેસી ગયો. અને સેજકજીના રાણી મઢોલીમાં બેઠા હતા. ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાસેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીની ખોળામાં સફેદ સસલો બેસી ગયો. હાંફતા સસલાને હૈયા સાથે ચાંપી રાણીજી પંપાળવા લાગ્યા. ખોવાયેલું બાળક મળી આવ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું. ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી. ઘોડા હણહણી ઉઠ્યા. ભમર ભાલા ઝબકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો ભાલાની અણી ચિંધાડીને હાંકલા કરવા માંડ્યા કે સાસો આમાં ગયો, આમાં લબાચામાં કોણ છે? એલા એ અમારો સાસો કાઢો જટ. થોભાળા ગોહિલ જોદ્ધાઓ ઝપાટાભેર પોતાની તલવારો લઈને બહાર આવ્યા. શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું. અમારો શિકાર અહીં સંતાણો છે. ખેંગારે ત્રાડ મારી. અરે ભાઈ, અહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે? ગોહિલો બોલ્યા. તો અમારા સસલાને છૂટો મૂકી દો. ગોહિલ જોદ્ધાઓએ જઈ રાજમાતાને આ વાત કરી. માને સમજાવ્યું કે એ તો નવસર ઠૂનો કુંવર ખેંગાર પોતે જ છે. રાજમાતાએ ઉત્તર દીધો, નવસર ઠૂનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય, પણ મારે ખોળે આવેલો આ નિર્દોષ જીવનને તો હું નહીં સોંપું. બાપ, જાઓ કહો કુંવરને. કુંવરે કહ્યું, શિકાર સોંપી દો નહીં તો અહીં જ લોહીના ખાંદડા મચશે. ઓછા બોલા ગોહિલે સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો. એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢી ખડા થઈ ગયા. ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો. ત્યાં ને ત્યાં ધીંગાણો મચ્યો. પટોપટ 100 રડવાઈઓના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડે ત્યાં બંદીવાન કરી રાખ્યો. આ ધીંગાણામાંથી બચે છૂટેલા 100 ઘોડેસ્વારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કે કુંવર ખેંગારને અને બધા યોદ્ધાઓને સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા. સેજકજી આ સમાચાર સાંભળ્યા એના હૈયામાં કા પડી. એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે. તરત જ બાર ગામનો પટ્ટો હાથમાં લઈને સેજકજી રાજકચેરીમાં ગયા. રાની પાસે મસ્તક નમાવી બે હાથે પટ્ટો પગમાં ધરીને બોલ્યા કે હે રાજા, મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારે માથે ઘટિત નથી. એ ગોહિલજી, સાચા રાજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતા જરાય પાઠા ન હઠવું. એ શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ અને યોદ્ધાઓએ જુદ જણાવ્યું અને મારા કુંવરને તમારા માણસોએ ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો, એમાં તમારો શો દોષ? અરે સેજકજી, દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલેને મરી ગયો, બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પડીશ. પણ હે ગોહિલ, તમારા સરખો સુરવીરને ટેકી લો એ ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે? માટે જાઓ, ફિકર કરો, માં તપાસ કરો કે શું બન્યું. સુખેથી ખેંગારનું મળદો અહીં લઈ આવજો. વિના દુઃખે એને હું દેન દઈશ, પણ તમને નહીં જવા દો. અંતરની અંદર એ ઉદાસ રા કવાટની તારીફ કરતા કરતા સેજકજી સાપુ રહ્યા. જોયું તો કુમાર ખેંગાર જીવતો છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા. રા હર્ષભેર સાપુર પધાર્યા. ગોહિલોને ધન્યવાદ આપ્યા. એ સુરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા. સેજકજીએ પોતાની દીકરી બાલમ કુંવરીને એ જ વખતે ખેંગારની સાથે પરિણાવ્યા. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા કવાટે સેજકજીના બીજા 12 ગામનો પટ્ટો કરી આપ્યો. એ વખતે સેજકજીએ પોતાના નામ ઉપરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું. અહીં આ વાર્તાની સમાપ્તિ થાય છે. પ્રકરણ 3, સેજકજી. મિત્રો, અહીં જ મોર્ડન ભટ્ટ રજા લે છે. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.